એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જે આપણા બધાના મનમાં ચાલતા એક મોટા સવાલનો જવાબ શોધે છે. આખરે આજનું ભારત છે શું? આપણે રોજ અખબારોમાં વાંચીએ છીએ ભારત બનશે સુપર પાવર, અને પછી એ જ દિવસે બીજી હેડલાઇન હોય છે ગરીબી અને બેરોજગારી વિશે. તો આ બેમાંથી સાચું શું?
બિલકુલ. અને ક્રેગ જેફરીનું પુસ્તક મોડર્ન ઇન્ડિયા આ જ ગૂંચમણને, મતલબ આ જ વિરોધાભાસને સમજાવવાનો પ્રયત્ન કરે છે.
તો આ પુસ્તક આપણને શું કહે છે? કઈ તસવીર સાચી છે?
લેખક કહે છે કે બંને તસવીરો સાચી છે. ભારતને સમજવા માટે સુપર પાવર કે ગરીબ દેશ જેવા ખાનામાં બંધ ન કરી શકાય. ભારતની ખરી ઓળખ તો આ બંનેની વચ્ચે તેના વિરોધાભાસોમાં જ છુપાયેલી છે.
એટલે કે આ પુસ્તક આપણને ભારતની જટિલતાને સ્વીકારતા શીખવે છે.
હા, અને એ જ આધુનિક ભારતની વાસ્તવિકતા છે.
તો ચાલો સૌથી પહેલા એ વ્યક્તિ વિશે વાત કરીએ જેણે આટલું મોટું વિશ્લેષણ કર્યું છે. આ લેખક ક્રેગ જેફરી છે કોણ, અને એમનો દૃષ્ટિકોણ આટલો અલગ કેમ છે?
ક્રેગ જેફરી કોઈ જેને કહેવાય ને એર કન્ડિશન્ડ ઓફિસમાં બેસીને લખતા વિદ્વાન નથી. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે, પણ એમણે 2 દાયકાથી વધુ સમય ભારતમાં વિતાવ્યો છે.
ઓ, ક્યાં? ભારતમાં?
ખાસ કરીને પશ્ચિમી ઉત્તર પ્રદેશના ગામડા અને નાના શહેરોમાં. એમણે લોકો સાથે રહીને, તેમની સાથે વાતચીત કરીને સંશોધન કર્યું છે.
એટલે કે આ કોઈ આંકડાઓનું વિશ્લેષણ નથી, પણ લોકોના વાસ્તવિક અનુભવોનો નિચોડ છે.
બરાબર. આ જ એમની ખાસિયત છે. એમણે ભારતના યુવાનોના જીવનમાં ઊંડા ઉતરીને જોયું છે, એમના સપના, એમની નિરાશાઓ.
તમે ટાઈમપાસની વાત કરી હતી, એ શું છે?
હા, એમણે ટાઈમપાસ જેવો ખ્યાલ આપ્યો. આ માત્ર સમય પસાર કરવો નથી, આ એક એવી સ્થિતિ છે જ્યાં શિક્ષિત યુવાન પાસે ડિગ્રી છે પણ નોકરી નથી. એટલે એ મિત્રો સાથે બેસીને અનિશ્ચિત ભવિષ્યની રાહ જોઈ રહ્યો છે. આ આકાંક્ષા અને વાસ્તવિકતા વચ્ચેની ખાઈ છે.
આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. લાખો યુવાનો આ સ્થિતિમાં હશે.
બિલકુલ. અને જેફરીનો આ માનવ કેન્દ્રિત દૃષ્ટિકોણ જ તેમના વિશ્લેષણને આટલો શક્તિશાળી બનાવે છે.
તો આ પુસ્તકનો મુખ્ય તર્ક શું છે? તે આધુનિક ભારતની કઈ તસવીર આપણી સામે મૂકે છે?
પુસ્તકનો મુખ્ય વિચાર એ છે કે આધુનિક ભારતની કોઈ એક વાર્તા નથી. અનેક વાર્તાઓ એક સાથે ચાલી રહી છે, અને ઘણીવાર તે એકબીજાથી તદ્દન વિરોધી હોય છે.
ઉદાહરણ તરીકે,
જેમ કે અહીં મંગળ પર યાન મોકલવાની ક્ષમતા છે, તો બીજી તરફ કરોડો લોકો માટે શુદ્ધ પીવાનું પાણી હજુ પણ એક સપનું છે. અહીં અબજોપતિઓ છે, અને અહીં જ દુનિયાના સૌથી વધુ ગરીબો પણ છે.
એટલે કે દરેક સત્યની સાથે તેનું વિરોધી સત્ય પણ એટલું જ સાચું છે. પણ શું આ વિરોધાભાસ દેશને નબળો નથી પાડતો?
સારો સવાલ છે. લેખક કહે છે કે આને નબળાઈ તરીકે જોવાને બદલે આને ભારતની વાસ્તવિકતા તરીકે સમજવું જરૂરી છે. ભારતની આધુનિકતા મતલબ એ પશ્ચિમની નકલ નથી.
પશ્ચિમની નકલ નથી, એનો અર્થ શું?
એનો અર્થ એ કે ભારતે પશ્ચિમના વિચારો અને ટેકનોલોજી લીધા છે, પણ તેને પોતાની સ્થાનિક જરૂરિયાતો પ્રમાણે બદલી નાખ્યા છે. લેખક આને વર્નેક્યુલર મોડર્નિટી અથવા સ્થાનિક આધુનિકતા કહે છે.
બહુ રસપ્રદ. તો આજના ભારતની વાર્તા ભૂતકાળથી શરૂ થાય છે. લેખક ભારતના ઇતિહાસને આજના સંદર્ભમાં કેવી રીતે જુએ છે?
સાચી વાત. લેખક કહે છે કે આજનું ભારત તેના ભૂતકાળ સાથે જોડાયેલું છે, ખાસ કરીને અંગ્રેજોના શાસન સાથે,
જેની વિરાસત જટિલ છે, ખરું ને?
બિલકુલ. એક તરફ રેલવે અને વહીવટીતંત્ર મળ્યું, પણ બીજી તરફ આર્થિક શોષણ અને ભાગલાપાળો અને રાજકરોની નીતિ પણ મળી.
અને 1947ના ભાગલા, તેની અસર તો આજે પણ આપણે ભોગવી રહ્યા છીએ.
હા, લેખક એને પાયાનો આઘાત ગણે છે. એણે માત્ર દેશના જ નહીં, લોકોના મનના પણ ટુકડા કર્યા. પછી નહેરુ યુગમાં બિનસાંપ્રદાયિક લોકતાંત્રિક ભારતનો પાયો નંખાયો.
પણ સાથે લાયસન્સ રાજ પણ આવ્યું.
બરાબર, જેણે અર્થતંત્રની ગતિ ધીમી રાખી. આ ઐતિહાસિક વારસો જ આજના ઘણા વિરોધાભાસોના મૂળમાં છે.
તો આ ધીમી ગતિમાંથી અર્થતંત્ર બહાર કેવી રીતે આવ્યું? 1991ના સુધારા પછી શું બદલાયું?
1991 એક ટર્નિંગ પોઈન્ટ હતો. ભારતે બજાર આધારિત અર્થવ્યવસ્થા અપનાવી, અને તેના પરિણામો ખૂબ સારા આવ્યા. વિકાસ દર વધ્યો, મધ્યમ વર્ગનો ઉદય થયો.
પણ લેખક કહે છે કે આ વિકાસ સમાન ન હતો.
હા, અહીંથી જ બે ભારતનો જન્મ થયો.
બે ભારત, આનો અર્થ શું છે?
એક ભારત છે ચમકતું વૈશ્વિક સેવા ક્ષેત્ર આધારિત ભારત, આ બેંગલુરુનો સોફ્ટવેર એન્જિનિયર છે, અને બીજું ભારત છે ગ્રામીણ કૃષિ આધારિત અનૌપચારિક ભારત, આ વિદર્ભનો ખેડૂત છે.
અને સમસ્યા એ છે કે પહેલા ભારતની વૃદ્ધિ બીજા ભારત સુધી પહોંચી નથી.
બરાબર.
પણ એક મિનિટ, આપણે સતત સાંભળીએ છીએ કે જીડીપી 7-8% વધી રહ્યો છે, તો પછી એ પૈસાથી નોકરીઓ કેમ નથી બનતી?
આજ આ પુસ્તકનો સૌથી ચિંતાજનક મુદ્દો છે, રોજગારવિહીન વૃદ્ધિ,
જોબલેસ ગ્રોથ.
હા, આપણી વૃદ્ધિ આઈટી અને ફાઇનાન્સ જેવા ક્ષેત્રોમાંથી આવે છે જે બહુ ઓછી નોકરીઓ પેદા કરે છે, જ્યારે દેશના કરોડો યુવાનોને મેન્યુફેક્ચરિંગ જેવી નોકરીઓની જરૂર છે. એટલે જ ડિગ્રીવાળા યુવાનો પણ ટાઈમપાસ કરવા મજબૂર છે. આ આર્થિક અસમાનતા જ ઘણા સામાજિક તણાવને જન્મ આપે છે.
તો આ બે ભારતની અસર રાજકારણ પર કેવી રીતે પડે છે?
ચોક્કસપણે. જુઓ, લેખક ભારતીય લોકશાહીને ઘોંઘાટવાળી પણ મજબૂત ગણાવે છે. અહીં ગરીબમાં ગરીબ માણસને પણ લાગે છે કે તેના મતની કિંમત છે.
મતદાનની ટકાવારી પણ વિકસિત દેશો કરતાં વધુ હોય છે.
હા, જે એક અદ્ભુત વાત છે. ચૂંટણી પંચ જેવી સંસ્થાઓએ પણ સારું કામ કર્યું છે.
પણ સાથે સાથે પડકારો પણ છે, ખરું ને? ભ્રષ્ટાચાર, પરિવારવાદ.
હા, લેખક એ પડકારોની પણ નોંધ રહે છે. તેઓ ધાર્મિક રાષ્ટ્રવાદનો ઉદય અને બહુમતીવાદની રાજનીતિને ભારતના બિનસાંપ્રદાયિક પાયા માટે એક ગંભીર પડકાર તરીકે જુએ છે.
અને આ બધા બદલાવોની સમાજ પર, એટલે કે આપણા રોજિંદા જીવન પર શું અસર થઈ છે? દાખલા તરીકે જાતિ વ્યવસ્થા.
લેખક બહુ સ્પષ્ટપણે કહે છે કે જાતિ ભૂતકાળ નથી બની.
ખરેખર શહેરોમાં પણ?
હા, શહેરોમાં તેના નિયમો કદાચ નબળા પડ્યા હશે, પણ લગ્ન, રાજકારણ અને આર્થિક તકોના મામલે જાતિ આજે પણ એક શક્તિશાળી પરિબળ છે. એણે પોતાનું સ્વરૂપ બદલ્યું છે, પણ મહત્વ ઘટ્યું નથી.
અને સ્ત્રીઓની સ્થિતિ વિશે શું? ત્યાં પણ મને એક મોટો વિરોધાભાસ દેખાય છે. એક તરફ મહિલા રાષ્ટ્રપતિ અને સીઈઓ છે, અને બીજી તરફ સ્ત્રીઓ સામે હિંસાના આંકડા ભયાનક છે.
તમે બરાબર એ જ મુદ્દા પર આવ્યા. આ ભારતનો એક મોટો વિરોધાભાસ છે. શહેરી શિક્ષિત મહિલાઓએ પ્રગતિ કરી છે, પણ મોટાભાગની સ્ત્રીઓ માટે સમાનતા હજુ દૂર છે. સામાજિક માનસિકતા બદલાતા સમય લાગે છે.
તો આટલી ઊંડી ચર્ચા પછી જો આપણે પાછળ ફરીને જોઈએ, તો આ પુસ્તકમાંથી કયા મુખ્ય સંદેશાઓ બહાર આવે છે?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ છે વિરોધાભાસની સ્વીકૃતિ. ભારતને સમજવું હોય તો તેની જટિલતાને સ્વીકારવી પડશે.
અને બીજો?
બીજો મુખ્ય સંદેશ યુવા ભારત છે. એક એવી પેઢી જે આકાંક્ષાઓથી ભરેલી છે, પણ તકોની અનિશ્ચિતતાનો સામનો કરી રહી છે. આ યુવા વસ્તી ભારત માટે વરદાન પણ બની શકે છે અને પડકાર પણ.
અને સ્થાનિક આધુનિકતાનો વિચાર પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું લાગે છે કે આપણે દરેક વસ્તુને આપણી રીતે ઢાળી લઈએ છીએ.
બરાબર. આ ત્રીજી થીમ છે, આધુનિકતા એટલે પશ્ચિમીકરણ નહીં. ચોથું, અપૂર્ણ આર્થિક પરિવર્તન. અને છેલ્લે, ભારતનો વિચાર પોતે જ એક સંઘર્ષનું કેન્દ્ર છે.
આ પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે સીધા મનમાં ચોંટી જાય છે. ચાલો એવા કેટલાક વિચારો પર નજર કરીએ.
ચોક્કસ. એક વિચાર જે મને ખૂબ ગમ્યો તે આ છે, ભારતની આધુનિકતા પશ્ચિમની ઝાંખી નકલ નથી, પરંતુ 21મી સદીમાં આધુનિક હોવાનો અર્થ શું છે તેની એક સર્જનાત્મક પુનઃકલ્પના છે.
વાહ, આ તો સ્થાનિક આધુનિકતાનો સાર છે.
હા,
અને યુવાનો વિશેનો વિચાર પણ ખૂબ શક્તિશાળી છે.
હા, લેખક કહે છે, આધુનિક ભારતની સૌથી તાકીદની વાર્તા એ પેઢીની છે જે વૈશ્વિક અર્થતંત્રના ચમકદાર વચનો અને શ્રમ બજારની કઠોર વાસ્તવિકતા વચ્ચે ફસાયેલી છે.
આ તો ટાઈમપાસની વેદના છે.
બરાબર. અને લોકશાહી વિશે તેઓ કહે છે કે તે તેની વિવિધતાને કારણે જ કામ કરે છે, કારણ કે તેણે વાટાઘાટો અને સમાધાન દ્વારા અનેક ઓળખોને સમાવી છે.
આ બતાવે છે કે સમાવેશ એ આપણી સૌથી મોટી તાકાત છે.
બિલકુલ.
આ બધા વિચારો સૈદ્ધાંતિક રીતે તો બરાબર છે, પણ વાસ્તવિક જીવનમાં કોઈ બિઝનેસ લીડર આ પુસ્તકમાંથી શું શીખી શકે?
બિઝનેસ લીડર્સ માટે બે ભારતનો ખ્યાલ ખૂબ જ મહત્વનો છે. તેમને સમજવું પડશે કે એક સાઇઝ બધાને ફિટ નથી થતી. જે પ્રોડક્ટ મુંબઈમાં ચાલે તે બિહારના ગામડામાં ન પણ ચાલે.
એટલે કે બજારને ઊંડાણપૂર્વક સમજવું પડશે.
હા, અને સ્થાનિક રાજકારણ અને જાતિના સમીકરણોને સમજ્યા વગર તમે ભારતમાં મોટો પ્રોજેક્ટ ચલાવી જ ન શકો.
અને આપણા જેવા સામાન્ય નાગરિકો માટે,
આપણા માટે આ પુસ્તક એક ચશ્મા જેવું છે. તે આપણી આસપાસ શું થઈ રહ્યું છે તેને સ્પષ્ટપણે જોવામાં મદદ કરે છે. તે આપણને અખબારની હેડલાઇન્સથી આગળ વિચારવા અને સરળ જવાબો પર સવાલ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરે છે.
આ ચર્ચા પછી મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે ભારતને સમજવા માટે ધીરજ રાખવી પડે છે, તેની જટિલતાને સ્વીકારવી પડે છે. ઉભરતી શક્તિ અને સંઘર્ષ કરતો દેશ બંને એક જ સમયે સાચા છે.
હું સંપૂર્ણપણે સંમત છું. મારા માટે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ભારત માત્ર દુનિયા પાસેથી શીખી નથી રહ્યું, પણ દુનિયાને શીખવી પણ રહ્યું છે.
કઈ રીતે?
આટલી બધી વિવિધતા સાથે લોકશાહી કેવી રીતે ચલાવવી, પરંપરા અને આધુનિકતા વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું, આ બધા એવા પ્રશ્નો છે જેના જવાબો દુનિયા ભારત પાસેથી શોધી રહી છે. ભારત એક જીવંત પ્રયોગશાળા છે.
આપણે વાતચીત પૂરી કરીએ તે પહેલાં શ્રોતાઓ માટે એક વિચાર છોડીને જઈએ. લેખકે ટાઈમપાસ કરતા રાહ જોતા યુવાનોની વાત કરી. આપણે એ વિચારવું રહ્યું કે આ લાંબી રાહનો અંત કેવી રીતે આવશે, આ પેઢીની અપાર ઊર્જા અને એટલી જ ઊંડી નિરાશા ભવિષ્યમાં કઈ દિશા લેશે. આ એક પ્રશ્નનો જવાબ જ કદાચ ભારતના આવનારા દાયકાઓનું ભવિષ્ય નક્કી કરશે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.